તારીખ 7/6/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 490 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 399
પ્રકરણ ચાલે છે વૈરાગ્ય સંસારમાં વૈરાગ્યના અનેક પ્રસંગો બને છે તેમાં પણ સજ્જનનો વિયોગ થવો દેહાંત થવો એ પણ અનિવાર્ય પ્રસંગો બન્યા વિના રહેતા નથી હોય જીવ અનેક પ્રકારના માથા કર્મ બાંધે છે સંબંધ ખરેખર માનીને ખરેખર નહીં હોવા છતાં ખરેખર સંબંધ માનીને પણ આ માથા કર્મ બાંધે છે વર્તમાનમાં પણ દુઃખી થાય છે ભવિષ્યમાં પણ દુઃખી થશે એ દુઃખ થી છોડાવવા માટે અહિયાં જ્ઞાની પુરુષ વાત કરે છે જીવને દુઃખ ન થાય કોઈ પણ જીવને દુઃખ ન થાય એની કરુણા છે બીજા પેરેગ્રાફ છે અહીંનું આયુષ્ય પૂરું થતા આત્માના સંસ્કાર લઈને જાય સારું છે તો રાગ હોય તો દુખી થાય છે આત્માના સંસ્કાર લઈને જાય તો જેમ દોરો પરોવેલી સોય ખોવાય તો પણ જડી જાય એકલી સોય ખોવાય તો ન પણ જડે સંસ્કાર નો દોરો પરેવો હશે વળી પાછો પત્તો લાગશે નહીતર આ સંસારના પરિભ્રમણના ચક્કરમાં મંતોળમાં તણખલું ઉડીને ક્યાં પડશે એ કહેવું મુશ્કેલ છે સંસ્કાર અંદર પડ્યા હોય તો એ સંસ્કાર ઉગી નીકળશે એ સંસ્કાર ઉગી નીકળશે ગમે ત્યારે પણ આ જીવ એક પછી એક શરીર ધારણ કરે છે તેમાં દીવોના સાગરોપમના આયુષ્ય પણ પૂરા થાય છે તો આ મનુષ્ય દેહના આયુષ્ય શું હિસાબમાં છે આ તો ગરીબ માણસ વિચારે છે ત્યાં તો ફિક્સ છે આયુષ્ય મિનિમમ આટલું આયુષ તો હોય જ જે દેવલોકમાં જાય એ દેવલોકમાં જુદા જુદા એના આયુષ્યના પરિમાણ છે ઓછામાં ઓછા હલકા દેવ થાય તો પણ 10,000 વર્ષથી ઓછું તો આયુષ હોય એ તો ભૂતળા થાય એની વાત છે પણ ઉપરના દેવ લોકમાં જાય ત્યાં તો સાગરોપમના આયુષ છે એક બે સાગરથી માંડીને 31 સાગર સુધી મીઠા દ્રષ્ટિના આયુષ હોય છે 33 સાગર તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે સરવાર સિદ્ધિમાં એ સિવાય મીઠા દ્રષ્ટિ ત્યાં કોઈ નથી હોતા કે નથી જતા આયુષ તો કઈ નથી 150 વર્ષનો અનિત છે ગમે ત્યારે આયુષ પૂરું થાય, કઈ કહી શકાય. આ કાળ ની અંદર ગુરુદેવે કહ્યું કે કરવા જેવું છે. ગુરુદેવે કહ્યું કે તું આત્મકલ્યાણ કર, એ કરવા જેવું છે. અને પોતાનું આત્મકલ્યાણ કરવું એમાં શું ખોટું કહ્યું? પોતાના આત્માનું કલ્યાણ કરવામાં અસંમત કરવા જેવું છે? શું શું અસંમત કરવા જેવું? આ કાળ ની અંદર ગુરુદેવે કહ્યું કે કરવા જેવું છે કે જેથી હવે જન્મ જ ન થાય અને માતા જ કરવી દુઃખ ના અકથ્ય પ્રસંગો છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો કે ગ્રહણ કરવા જેવો છે. ગુરુદેવે ઉપાય બતાવ્યો આત્મ કલ્યાણ નો, એ ગ્રહણ કરી લેવા જેવું છે. જન્મ મરણ થી રહિત એવો જે શાશ્વત આત્મા છે તેને ગ્રહણ કરીને તેને ઓળખવું તે ખરું કરવા જેવું છે. પહેલું અમલ કરવા જેવું છે, આત્માને ઓળખવા અને ગ્રહણ કરીને ઓળખાય છે. વેદન થી ગ્રહણ કરીને ઓળખાય છે. જે શાશ્વત સ્વરૂપ છે આત્માનું એને ઓળખે તો જ અનિત્યતાનું દુઃખ મટે. કોઈ જીવ પોતાને ગમે તેટલો સુખી માનતો હોય અનિત્યતાના દુઃખ થી ઘેરાયેલો છે. કેમ કે ખબર છે કે આ નીચે રહેવાનું નથી. કાઓ ચિંતા હું દઈશ, કાઓ ચિંતા બીજા જશે. જે સંયોગ એને પ્રિય લાગે છે, વાલા લાગે છે, એ સંયોગ ફરતા વાર લાગવાની નથી. વસ્તુ સ્થિતિને કોઈ બદલી શકતું નથી, વસ્તુ સ્થિતિને કોઈ ફેરવી શકતું નથી. ચાહે વસ્તુ સ્થિતિ સાથે પોતે સંમત હોય કે ન હોય, ગજ સુકુમાર પોતે મુનિ થયા છે. કર્મ ના ઉદયની વાત લે છે. ગજ સુકુમાર પોતે મુનિ થયા છે, ભાવલિંગ સંત છે, ક્ષણે ક્ષણે આત્મામાં લીન થાય છે, સ્મશાનમાં જઈને ધ્યાન કરે છે. ક્યાં ગયા છે? સ્મશાનમાં ગયા છે ધ્યાન કરવા માટે. હું વાસુદેવભાઈ નિમિત્તે મારે જવાનું થયું સ્મશાનમાં. ત્યાં વિચારતા ચાલી તો થોડા મુમુક્ષ વારે હતા ને જુદો. આપણે તો સાંજે આવ્યા છે, મુનિ હોય અર્ધ રાત્રિએ ત્યાં જાય. ક્યારે જાય? અર્ધી રાત્રિએ જાય, અથવા દસ અગિયાર વાગે ચાલે જાય. પણ રાત્રે કોઈ સ્મશાનમાં ન આવે. લોકો ડરે છે, ભય પામે છે. મુનિ રાજ નિર્ભય છે, નિશંક છે અને નિર્ભય છે. એકાંત બહુ સારું મળે છે ત્યાં. મસ્ત થઈને ધ્યાનમાં પડ્યા રહે છે. રજસુકુમાર મુનિ ત્યાં ગયા છે. એ તો બહુ મુનિ પણ બહુ થોડા કાળમાં કર્યું જ્ઞાન પામ્યા છે. હા, જિનકલ્પી જે વાત સમજો, કેમ કે મુનિ સાથે કઈ રહ્યા નથી. આમ તો શું થયું છે, વૈરાગ આવ્યો છે અને ગ્રસ્ત પણ છોડ્યું છે. સાજા લગ્ન કર્યા છે અને વૈરાગ આવી ગયો. તરત જ શરૂઆતમાં જ લગ્નની શરૂઆતમાં જ ઘર છોડીને જંગલમાં ચાલ્યા ગયા છે, મને દીક્ષા અંગીકાર કરી દીધો છે. છોકરીનો બાપ છે અને ગુસ્સો આવ્યો, ક્રોધ થયો, તમારી દીકરીનો ભાવ બગડી ગયો. જો એને મુનિ થવું તું તો લગ્ન નહોતા કરવા, કોને ઊંડા કુવામાં આવતા એને પ્રેમ કર્યો, લગ્ન કર્યા પછી આ શું કરવા, સમજણ નહોતા કરવા. એ જમાનામાં કોઈ તરત બીજું પહે એવી પરિસ્થિતિ માટે એક વખત લગ્ન થઈ ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. પછી ગમે ઉંમર હોય, અત્યારે જેમ નથી નાની ઉંમર છે પણ બીજે પણ આવી ગઈ એવું નથી. એટલે બહુ ગુસ્સો આવે છે, પરિણામ ક્યારે ફરે એનું કઈ નક્કી નથી. અને પૈણા એટલે બીજાને રાજી રાખવા, એ પણ આની અંદર છે નહીં કઈ. એ સામે પાત્ર ને રાજી રાખવા જ જોઈએ, એ ફરજ છે ને ધર્મ છે, એવું નથી કઈ. પરિણામ ફેરાય એટલે ફેર્યા પછી એ કોઈ દરકાર કરે. ફરી ગયા પરિણામ આખા જગત થી ઉપેક્ષિત થાય એમાં કોઈનો હિસાબ કિતાબ શું પછી. એના સસરા છે એ ઉત્સર્ગ આપે છે, માથા ઉપર સગડી જેવું બનાવીને અંગારા મૂકે છે, ધગધગતા અંગારા. નીચે ન પડી જાય એટલે પાઘડી જેવું બનાવ્યું, પાળ પાળ બાંધી પાળ બાંધી અંદર અંગારા મૂકે, નીચે પડી ન જાય અંગારા. પણ પોતે અંતરમાં લીન થઈ જાય છે, સળગે છે ખોપડી અંદરમાં, એ બહારમાં અંગારાની અગ્નિ સળગે છે, અંદરમાં તપની અગ્નિ સળગે છે, લીનતાની. બહારમાં શરીર રૂપી નો કર્મો બળે છે, અંદરમાં બધા દ્રવ કર્મો બળે છે અને ભાવ કર્મો બળે છે. અને જરાક વારમાં કેવળ જ્ઞાન પામે છે અંતર મુહૂર્તમાં. વાર ન લાગે ને, ભિન્નતા એવી થઈ એવી થઈ, શ્રેણીએ ચડ્યા. શરીરમાં શું થાય છે એનો ઉપયોગ નથી, આત્માનો ઉપયોગ છે. આત્માને સંભાળીને જકડીને પકડીને અંદર જયમાં છે. શરીરમાં શું થાય છે એની ખબર નથી, અંતર્મુહૂર્તમાં તો કેવળ જ્ઞાન.
એક બાજુ બાહુબલી સ્વામીના કેટલા વર્ષનો એ મુનિ દીક્ષા, બાહુબલ સ્વામી
1000 વર્ષ. હા, 1000 વર્ષ. 1000 વર્ષ તપ કર્યું છે એમણે. અને ભરત મહારાજા અંતર્મુહૂર્તમાં બે ઋષભે ભગવાન ના સુપુત્રો બંને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી. પેલો વૈરાગ આવ્યો બાહુબલીજી ને, લડાઈ તો મેં લડ્યા. એ લડાઈમાં બંનેને ક્રોધ થયો એ દેખાડવા માટે એ કથા નથી. શું બતાડવા માટે કથા છે કે એવા ઉદય પ્રસંગમાં પણ એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી ચ્યુત નહોતા થયા, એ દેખાડવા માટે કથા છે. અને એનો પુરાવો એક લડતા લડતા દીક્ષા લઈ લીધી, એનો પુરાવો છે. તો કઈ ઉપર બેસી જવા તમે, ઉપર બેસો વિજ્ઞાન. એ 1000 વર્ષ તપ કર્યું વૈરાગ લેવા પછી, કેવું જ્ઞાન લેવામાં માર લાગે. આપણે 1000 વર્ષ રાજ કર્યું, ભારત ચક્રવર્તી છન્નું છન્નું હજાર રાણીઓના રાણીવાસમાં રહ્યા. એ ચક્રવર્તીના ભોગ ભોગ બધા ખોરાક પણ એવા હીરામૂર્તિની ભસ્મ અંદર નાખી ઠાઠ માઠમાં લીધા, એવા એવા કપડા એવા દાગીના, મણિરત્નના પલંગ ઢોલિયા, મણિરત્નની લાદીઓ મેલની, કઈ સમય દ્રષ્ટિ છે. ઉદાસ ઉદાસ લડાઈ પણ લડે એમાં ઉદાસીનતા એ વખતે ઉદાસીનતા હતી એમ બતાવે છે. નહી તો થાય નહી કેવળ ના, એમાં પણ એ ઉદાસ રહેતા. એ વખતે પણ ચારિત્ર મૂળના મૂળિયા કાપતા હતા અંદરમાં, એકાગ્રતાને સુધો ઉપયોગમાં આવી આવીને ચક્રવર્તી બને રહીને પણ ચારિત્ર મૂળના મૂળિયા કાપ્યા. ચારિત્રમાં વધાર્યો નથી, દર્શનમાં તો હતો જ નહીં, એ તો ક્ષય થઈ ગયો હતો. ટૂંક સમયનો તો ક્ષય થઈ ગયો હતો. ચારિત્ર મૂળને કાપતા હતા રોજ.
એની
સાબિત એ અંતર્મુખ માં કેવળ જ્ઞાન લીધું. તેઓ કૃષ્ણ વાસુદેવ ના ભાઈ હતા. કોણ? ગત સુકુમાર યાદવપુર ના શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ વાસુદેવ ને એમ થાય છે કે ગત સુકુમાર ને આવો ઉપસર્ગ. શ્રીકૃષ્ણ વાસુદેવ ની પદવી ધારી હતા, તે નામ બધા અન્ય મત માં તો પ્રસિદ્ધ જ છે. ગત સુકુમાર ને આવો ઉપસર્ગ એમ એમને આશ્ચર્ય થાય છે. પણ કર્મ નો ઉદય આવે ત્યાં વાસુદેવ નું ચાલતો. અરે આવો ઉપસર્ગ એમ બાહ્ય દ્રષ્ટિએ છે, અંતર દ્રષ્ટિએ તો એ કેવળ જ્ઞાન નું નિમિત્ત થયો છે. ખરાબ કેમ કહેવાય ને? જે ઉદય કેવળ જ્ઞાન માં નિમિત્ત પડ્યો એને ખરાબ એવું કહેવાનું કે આપણે શું કારણ છે? હે, અણસમજણ છે. કોઈ કે સમજણ વાળા તો ન કે. સુકુમાર મુનિ ત્રણ દિવસ અને ત્રણ રાત શિયાળિયા ઉપસર્ગ કરે છે. એ ખાય છે, ઉપસર્ગ કરે છે એટલે શું કરે છે? શિયાળિયા આવી ને શરીરે બટકા ભરે, માણસ ના લોચા ખેંચી ખેંચે ખાય શરીર ને, પણ ધ્યાન માંથી વિચલિત થાય. બીજા બટકો ભરી ને માણસ નો લોચો ખેંચીને ખાય, હેલા જાય એ થાય. તે એ શરીર માં થાય છે ને આત્મા માં કઈ થતું નથી. આત્માનો કોઈ બટકો ન ભરી શકે, એમાંથી એક કણી પણ છૂટી પડે. શરીરનું થાય છે, પારકાનું થાય છે, પાડોશીનું થવું હોય તે થાવ, હું મારા ઘરમાં સહી સલામત છું. સાંભળવામાં સહેલું આવે અને સારું લાગે એવું છે, મીઠું લાગે એવું છે. અંદર રહી શકાય એવો આત્મા છે. અંદર એવો આત્મા છે કે જેને પકડીને બેસી જાય એટલે બેસી જાય, પછી દુનિયામાં ગમે ઉથલ પાથલ થાય ને હલે નહીં કાંઈ, એવો આત્મા છે અંદર. છતાં પોતાના આત્મા પોતે આત્મામાં લીન થઈને ધ્યાન કરે છે, કેવા જ્ઞાની નથી પામતા સુકુમાર ગુણે, આયુષ્ય પૂરું થતા દેવલોકમાં આયુષ્ય પૂરું થઈ જાય, ક્યાં સુધી છૂટે છે દેવલોકમાં આત્મા ચાલ્યો જાય છે. મુનિઓને ઉપસર્ગ આવે છે અને અચિંતા દેહ છૂટી જાય છે, પણ પડી નથી એમને દેહ ની પડી નથી, ગમે ત્યારે દેહ પડી જાય નહીં, હાલતા ચાલતા ગમે ત્યારે કઈ નહીં, એ આત્મસાધનામાં લાગેલા છે. કેવળ જ્ઞાન લેવા નીકળ્યા છે, પોતાના પ્રયોજનથી મતલબ છે, દેહ થવું હોય તે ચોથા કાળમાં પણ આવા પ્રસંગો બનતા તીર્થંકરોને પાણીના પરપોટા દેખીને વાદળાના ફેરફાર દેખીને વૈરાગ આવે છે કે સંસારનું સ્વરૂપ આવું છે, અનિત્યતા છે તે વૈરાગ્યને લઈ આવે છે, દ્રષ્ટિ સરળ અને સવળી હોય તો. અનિત્યતા તો પ્રસિદ્ધ છે, આયુષ્ય ક્ષણભંગુર છે, વાદળાની જેમ સંયોગો ફરતા વાર લાગતી નથી, શરીરના પરમાણુ ઘડીકમાં એક સેકન્ડમાં પલટો મારી જાય છે, કાંઈ નહોતો એમાંથી શું થઈ ગયું કોને ખબર, ભગવાન જાણે. સૌની દ્રષ્ટિ હોય એને વૈરાગ્ય આવે છે, અવળી દ્રષ્ટિ હોય એને રાગને કારણે દુઃખ વધી જાય છે, અરે આમ થઈ ગયો, મને આમ થઈ ગયો, મારું આવું થઈ ગયો, દુઃખી થાય છે, સૌ દ્રષ્ટિ વાળા છે, સાધી લે છે આત્માને. સંસારના રાગને છોડીને વૈરાગ્યમાં આવીને વિતરાગતાને વધારે છે. તીર્થંકરો પણ પાણીના પરપોટા દેખીને વૈરાગ પામેલા છે, જો આ પાણીનો પરપોટો ફૂટી ગયો એમાંથી લઈ ગયું બોધ, એમાંથી લઈ ગયું નથી, વાદળા આમ ફેરફાર થઈ જાય એમાંથી બોધ લઈ લીધું, કેવા ઘટાટો વાદળા હતા ઘડીકમાં કાંઈ નહીં, હું ખાઈ જાય બધું. અને દીક્ષા લઈને ચાલ્યા જાય છે. સંસાર એવો છે, સંસાર એવો છે, માટે શાંતિ રાખવી, અશાંતિ ન કરવી જાય, શાંતિ રાખવી, તે સુખદાયક છે. સંસાર તો એવો જ છે, સમજણ પૂર્વક શાંતિ રાખવી, અંદરથી ભૂલ્યા વગર છૂટકો જ નથી, એ બધા કોઈ પ્રસંગને મૂલ્ય આપવા જેવું નથી, ભૂલી જવા, જે પ્રસંગો વિના હોય એને ભૂલી જવા. ઋષભદેવ ભગવાન નીલાંગનાનું નૃત્ય જોતા હતા, ત્યાં ક્ષણમાં ફેરફાર થાય છે ને જોતા ભગવાનને વૈરાગ્ય આવે છે. નીલાંગના નામની અપસરા હતી, એ લોકાંતિક જીવ હોય છે, અવધિ જ્ઞાનથી જુએ છે કે હવે ફલાણા તીર્થંકરને મનુષ્ય લોકમાં દીક્ષા લેવાનો સમય પાક્યો છે, પોતે આવે કઈક એવો પ્રસંગ કરે, વૈરાગ આપતો તો વાર લાગે નહીં, તો અંદરથી તો ઉદાસીનતા હોય જ છે, વૈરાગ્ય આવતા એમાં આપણે મોકલે છે. કૃષ્ણભાઈ ભગવાન ની રાજસભા ભરાયેલી છે, પછી એ સત્ર પસરાવીને નૃત્ય કરતી હોય છે, તો એનું આયુષ પૂરું થાય છે એવી રીતે મોકલી હોય છે. એટલે મરી જાય છે, નાતા નાતા મરી જાય છે. આવું સુંદર શરીર અને દેવ દેવીઓને કઈ ઘટપણ કે બાળપણ તો હતું નથી, યુવાન જ હોય છે હંમેશા, જન્મે ત્યારથી યુવાન ને મરે ત્યાં સુધી યુવાન જ શરીર હોય છે. ભર યુવાની માં દેહ છૂટી ગયો, કૃષ્ણદેવ ભગવાન ને વૈરાગ આવે છે. ઉડાળીઓ કરીને નીકળી જાય છે. અને શું લાગશે જોવા ઉભા રહેતા ચક્રવર્તીઓ જયારે ગુરુની દીક્ષા અંગીકાર કરે ત્યારે એની સ્ત્રીઓને કઈ ઓછો રાગ ન હોય, એની કઈ બધી કઈ સુંદર દ્રષ્ટિ ન હોય કે રાગ બધી મને ન હોય ને ઉદાસીન થાય. એવો કલ્પાંત કરે જોઈ ન શકે માણસ, એના રુદનને જોઈ ન શકે એવી રીતે રડે, વાળ ખેંચી નાખે પોતાના ને પોતાના. એટલો એને દુઃખ થાય, પણ પાછો વાળીને જોવે એ બીજા થાય છે. કહી દે પેલા જો મને થોડોક રાગ હતો ને ત્યાં સુધી હું સાથે રહ્યો, તમારા કારણે નહીં મારા રાગ ને કારણે ખલાસ થઈ જશે. જે રાગ હતો એને કારણે ત્યાં રહેવાનું થતું હતું, રાગ જ ખલાસ થઈ ગયો છે. હું રહી શકું એવી પરિસ્થિતિ નથી. તમને દુઃખ થાય કે ન થાય મને કઈ ફરક નહીં પડે, જગત ના લાભ નુકસાન ના તલખા જગત ના જીવો ગણે તો પોતે ગણતા નથી, એનું ગણિત બદલાઈ ગયું. આખું જગત છે તુચ્છ છે, જગત આખું તુચ્છ છે, એમાં વળી લાભ નુકસાન હોય આત્માનું કરી દે એ લાભ ન કરે એ નુકસાન જા. બાકી આ સિવાય અમારી પાસે બીજું ગણિત નથી. ઋષભદેવ ભગવાન નીલાંજનાનું નૃત્ય જોતા હતા ત્યાં ક્ષણમાં ફેરફાર થાય છે અને તે જોતા ભગવાનને વૈરાગ્ય આવે છે. જુઓ ને આયુષ્ય ક્યારે અને કેવા સંયોગમાં પૂરું થાય છે, એવી જ રીતે આયુષ્યનો બંધ પડ્યો હોય છે તેથી તેવી જ રીતે તે પૂરું થાય છે. જેનું જે રીતે આયુષ્ય પૂરું થવાનું તેનું તે રીતે આયુષ્ય પૂરું થવાનું. છતાં સંસારી જીવોને આવી રીતે અચાનક આયુષ પૂરું થાય એટલે આઘાત લાગે છે. અચાનક જેવું કઈ નથી, એ જ પ્રમાણે પહેલેથી નિશ્ચિત હતું એટલું જ આયુષ અહીંયા હતું. એમાં અચાનક તો ખબર નથી એટલે અચાનક, બીજાને ખબર નથી એટલે એને અચાનક લાગે છે. અને સંયોગમાં રહેવાની રૂચિ છે, ઓચિંતો વિયોગ થાય છે એટલે આઘાત લાગે છે. શું આઘાત લાગે છે એટલે બહુ એકદમ દુઃખ લાગે લાગી જાય છે. શું પણ એ તો પોતાના સંયોગના કાળમાં લીધેલી મીઠાશ છે, એનું રિએક્શન છે, બીજું કાંઈ નથી. એ મીઠાશ વેદી છે, સારું લાગ્યું છે એનું રિએક્શન આવે છે. પણ તેનો કોઈ ઉપાય નથી, કેમ કે એ વસ્તુ સ્થિતિ છે. સંમત હોય કે અસંમત હોય એમાં કઈ ચાલે નહીં. વિચારને ફેરવા વગર છૂટકો નથી, વિચારને ફેરવા વગર છૂટકો નથી. સમજણને સાચી ખોટી સમજણને બદલાવ્યા વિના છૂટકો નથી. કાચને હીરો માનવાથી કઈ કાચ હીરો નહીં થાય. હું ખોટો રાજી થયો છું, એ મારી પાસે આવડો મોટો હીરો કાચનો કટકો છે બાબા, કઈ નહીં આવે એમાંથી. સંસાર તો આવો છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, સાચી દ્રષ્ટિ કરી સ્વરૂપની દ્રષ્ટિ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, શરીરથી આત્મા જુદો જાણવો, આ શરીર રૂપે હું છું એમ ન જાણવું, આત્મા જુદો છે એમ જાણવું, એ વસ્તુ સ્થિતિ છે. પ્રેક્ટિસ ચાલુ રાખવું, વિજ્ઞાન કરવું એટલે ભિન્નપણાને પ્રેક્ટિસ કરવું. ગુરુદેવે જે ઉપદેશની જમાવટ કરી છે તે જમાવટ અંતરમાં રાખીને શાંતિ રાખવી, ગુરુદેવને સંભાળ્યા છે. કોઈ એવો પ્રસંગ નહીં હશે, એ ચર્ચાઓ પડી છે, બધા ચર્ચામાં આવનારા તો ગુરુદેવને સાંભળનારા હતા. ગુરુદેવે ઉપદેશની કેવી જમાવટ કરી છે, વ્યાખ્યાન આપે ગુરુદેવ એટલે આત્માના રસ ચડી જાય. આથી રાસ લેવડાવતા, રાસ લેવડાવે છે, રાસ લેવડાવવાની કળા હોય છે. રાસ લેતા હોય ને હિલોડે ચડાવી દે, ઝૂમે બધા. આ ગુરુદેવ નું વ્યાખ્યાન એવું હતું. પદ બનાવ્યા છે એવું બનશે, કાન તારી મુરલી માં ડોલે નર નાર, ડોલી ઉઠે બધા રસ ચડે. ગુરુદેવે જે ઉપદેશની જમાવટ કરી છે, કે તમે રસ લીધો છે ને સાંભળતી વખતે ગુરુદેવના ઉપદેશનો, તે જમાવટ અંતરમાં રાખીને શાંતિ રાખવી, ઉપદેશ એવો છે. આવા પ્રસંગે તમને શાંતિ રહેશે એમ કે છે, નહીતર સહન નહીં કરી શકો, આવા દુઃખ તમે સહન નહીં કરી શકો. જે દુઃખ સાંભળવા આકરા છે, જે દુઃખ જોવા આકરા છે, એ દુઃખ ભોગવવા કેટલા આકરા છે બતાવશે. એક શરણ છે, આવો જે ઉપદેશ છે આત્માનો, એ એક જ શરણભૂત છે. એ જમાવટને અંદરમાં રાખવી એમ કે છે. શ્રવણ કાળે જે જમાવટથી ઉપદેશ આપ્યો છે એ જમાવટ અંદરમાં રાખવી, શાંતિ રહેશે એમ કે છે. રાજકોટમાં મૂળજીભાઈ લાખાણી હતા, આ તો બોલતો હતી જ. છેલ્લો જે અટક આવ્યો એટલે ખ્યાલ આવી ગયો કે આ જે હવે આંખનો દુખાવો ઉપડ્યો છે, હવે આ શરીર છૂટો પડવાનો સમય આવી ગયો, એટલે કહી દીધું કે મને એટેક ચાલુ થયો છે. અસહ્ય દુખાવો છે. કેવો છે? અસહ્ય દુખાવો છે. મારું શરીર હવે છૂટી જશે, આયુષ પૂરું થઈ જશે થોડા ટાઈમમાં. થોડા ટાઈમમાં એટલે અડધી કલાક જે કાંઈ મિનિટો હોય, ખ્યાલ આવી ગયો. છોકરો કે ડાક્ટરને બોલાવી, સંપન્ન માણસ હતા, શ્રીમંત માણસ હતા, સારા ડાક્ટર ને બોલાવી બિલકુલ નહીં આવે. એમાં કઈ ડાક્ટર ફાક્ટર ને બોલાવશું નહીં. ડાક્ટર આવશે તો કઈ હવે હું કઈ જીવવાનો નથી. હવે બોલાવે તો હું મૂકશું ને બોલાવો. લાલચંદભાઈ બાજુમાં જ રહીએ છીએ કે બોલાવી લે જલ્દી. બસ તત્વ ચર્ચા, આત્માની ચર્ચા શરૂ કરી દીધી. હા જુઓ, ગુરુદેવે શું સંભળાવ્યું છે. જુઓ ભાઈ, ગુરુદેવે શું કીધું છે. આત્માનું સ્મરણ કરો, આત્માને સંભાળો, નાયકને સંભાળો. ગુરુદેવનું નામ લેતા જાય, આત્માની વાત કરતા જાય. નહીંતર તો ડાક્ટર આવે એટલે શરીરના એકત્વના પરિણામ તીવ્ર થાય. જરા ભારેમાં ભારે ઇન્જેક્શન આપજો, દુખાવો મટી જાય એવું કરજો. હું બચી જાવ એવો કરજો. કાંઈ હાલે નહીં, ડાક્ટરનું કાંઈ હાલે નહીં. એને ડાક્ટરને એના શરીરમાં એનું ન હાલે, બીજાના શરીરમાં શું હાલે? ડાક્ટર એના પોતાના શરીરમાં કાંઈ હાલે નહીં. ગુરુદેવની વર્ષો સુધી વાણી વરસી, એવી જમાવટ કરેલી વાણી વર્ષો સુધી વરસી. અને ગુરુદેવના ઉપદેશની જે જમાવટ થઈ તેને અંદરમાં પોતે ગ્રહણ કરીને તે જ કરવાનું છે. એ ગ્રહણ કરવું, અંદરમાં ઉપદેશને સ્વીકાર્યો હોય, સંમત કર્યો હોય, સંઘર્યો હોય અને પચાવ્યો હોય, પ્રયોગ કરીને પચાવ્યો હોય, પછી વાંધો નથી. અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લેનારો આત્મા, એવી શક્તિ દરેક આત્મામાં છે, પોતામાં પણ છે, કે જે અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લઈ શકે છે. એને સંસ્કાર લેવા એવી કઈ મોટી વાત હતી? એવી કઈ મોટી વાત હતી કે સંસ્કાર ન લઈ શકે? અધિકાર છે પોતાનો. સર્વજ્ઞ ભગવાનની સામેજીને એમ કહે છે કે તમારો વારસદાર છો, તમારી મૂડી એ મારી મૂડી છે, એટલી તો જેટલી તમારી પાસે છે એટલી મારી પાસે છે. હું કઈ હીણો નથી, હું પણ તમારા જેવો થઈને રહીશ, હું પણ તમારા જેવો થઈને રહીશ. અંદર ઉમંગ લાવીને વીર્યોલ્લાસથી કામ કરવાનું છે. અભિમાન કરવાનો સવાલ નથી, વીર્યને ઉછાળવાની વાત છે, પુરુષાર્થને ઉછાળવાની વાત છે. આવા પ્રસંગે શાંતિ રહે તે ગુરુદેવના ઉપકારથી રહે છે. ગુરુદેવનો ઉપકાર છે કે એમણે આ વાત આપણને સંભળાવી, જમાવટ કરી, એમનો ઉપકાર છે. તો શાંતિ રહીએ, નહીંતર શાંતિ નથી. એમ છે, પોતે પાત્ર થઈને જીલે એ પાત્ર એમ કે આ મારી પાત્રતા એ ગુરુદેવ ઉપકાર છે. મારી પાત્રતા થઈ જીલ્યું એ ગુરુદેવનો ઉપકાર છે. પાત્રતા કેમ થાય એ પણ એમણે જ કહ્યું, એ પણ એમણે જ સમજાવ્યું. વ્યવહારમાં, લૌકિક વ્યવહારમાં જે લોકો સેવા આપે છે, સર્વિસ પ્રોફેશનલી, એનો ચાર્જ લે છે. એવો જે સર્વિસ આપવાનો ધંધો છે એમાં સૌથી વધારે મોંઘામાં મોંઘો ધંધો કન્સલ્ટેશનનો છે. શેનો છે? કન્સલ્ટેશનનો. વાત કરીને પૈસા લઈ લેવાના, શું માલ બાદ દેવાનો નહીં કાંઈ. હા, જાઓ તો પાલખી વાળા પાસે. ઇકોનોમિસ્ટ કહેવાય છે એ લોકો, એટલે વર્લ્ડમાં એવા ઇકોનોમિસ્ટ ટાંગણીને વિધે ગણાય એટલા મળે, એટલે મોંઘા બહુ હોય. જથ્થાબંધ મળે એ સસ્તું મળે બધું, પણ આમ કોક જ મળે એટલે હરખાયના મોંઘા હોય. મિનિટે મિનિટના પૈસા લાગે એના, સલામમાં મિનિટે મિનિટના પૈસા લાગે, હજારો રૂપિયા લાગે એના. જ્ઞાનીઓ નિષ્ફળ છે. સિદ્ધપદમાં લઈ જાય એવું કન્સલ્ટેશન ફ્રી ઓફ ચાર્જ કરે છે. એનું મૂલ્ય કેટલું? એનું મૂલ્ય રૂપિયાના પાયમાં ન થાય, ન થાય. એની કિંમત કરતા આવડે એની વાત છે. તે તો પ્રભુએ આપ્યો વર્તું કરણાધીન, એટલે એને નમ્રતા આવી જાય છે, એટલે એને નમી પડે છે. જે ઉપકારનો પ્રત્યુપકાર વાળવા કોઈ સમર્થ નથી. હાયેસ્ટમાં હાયેસ્ટ ચાર્જ લાગે એ હાવ ફ્રી ઓફ ચાર્જ મળે એ વાત કેવી? વિચાર એના ઉપર થયા હોતો, મને આ પિરિયોડિકલમાં ફ્રી ઓફ ચાર્જ મોકલીએ છીએ એના ઉપરનો વિચાર છે કે ભાઈ જ્ઞાન દેવું એના પૈસા શું લેવા, એનો ચાર્જ નહીં રાખવો. ચાલુ હોય એટલું ચાલે, ન ચાલુ હોય તો ભલે બંધ થઈ જાય. વ્યવસ્થા પૈસાની થાય ને, ચાલુ હોય ત્યાં સુધી ભલે ચાલે, ન ચાલે તો ભલે બંધ થઈ જાય. પણ આર્થિક દ્રષ્ટિકોણ ત્યાં નહીં હોવો જોઈએ. કેમ કે જ્ઞાનીઓ નિષ્ફળ છે. જ્ઞાની છે એ નિષ્ફળ છે, એ કદી સ્પૃહ રાખતા નથી. અને સ્પૃહ રાખે એ જ્ઞાની હોઈ શકે નહીં, એનો નિયમ છે, સિદ્ધાંત છે. એટલે જો જ્ઞાનદાન કરવું હોય તો દાનની સામે કઈ લેવાનું હોય ખરું? દાન એટલે દાન, વાત પૂરી થઈ ગઈ. તો એમ પૈસાના દાનમાં કોઈ સામે ચીજ લેવાની નથી હોતી. હું આટલું દાન આપું છું, આ તકતી મરાવે છે, એ બધા દાન નથી કરતા, વેપાર કરે છે. પછી દાન હોય એમાં કાંઈ શરત ન હોય, અને શરતી હોય એ દાન ન હોય, શરતી હોય તે દાન ન હોય. પણ જ્ઞાન દાન ને શરત ન હોય. કઈ નહીં, ઉપદેશ અનુસાર જીવન બનાવે એની ગુરુ દક્ષિણા. જ્ઞાનીના ઉપદેશ અનુસાર પોતાને અમલીકરણ કરે. શિષ્ય એમ કે મારે ગુરુ દક્ષિણા આપતું છે, આપ લઈ લો તો અમલીકરણમાં આવી જતું. એ જ મારી ગુરુ દક્ષિણા છે, જા અમલ કરો ઉપદેશનો. કેમ કે કાંઈ જોતું નથી એમાંથી તો મુમુક્ષુ થાય છે. તેમાંથી મુમુક્ષુ થાય, મારે કાંઈ જોતું નથી એમાંથી, પછી જ્ઞાની તો પછી થાય છે એમ છે ખરેખર. એટલે આમાં લેવા દેવાનો કોઈ પ્રસંગ નથી. આવા પ્રસંગે શાંતિ રહે તે ગુરુદેવના ઉપકાર થઈ રહે છે. ગુરુદેવનો ઉપદેશ અંદરમાં ઝીલ્યો હોય, પચાવ્યો હોય તો શાંતિ રહે. મુમુક્ષુ એ ગમે તેવા તુચ્છ પ્રસંગમાં વૈરાગ્યમાં ઝંપલાવો. બાર ભાવનાનો ઉપદઘાત લખ્યો છે કૃપાલદેવે, એમાં આવું વાક્ય લખ્યું છે. ગમે તેવા તુચ્છ પ્રસંગમાં વૈરાગ્યમાં ઝંપલાવવું તે ઉજ્જવળ આત્માઓનું સહજ પરિણામ છે, એવા અર્થમાં વાક્ય લખ્યું છે. ઉજ્જવળ આત્માઓ, જે આત્માઓ ઘણું કરવું છે પણ ગમે તેવા તુચ્છ પ્રસંગમાં પણ વૈરાગમાં ઝંપલાવે છે. ઝંપલાવ શબ્દ શું કરવા નાખ્યો ખબર છે? આગળ પાછળ નો હિસાબ ગણે ઝંપલાવી ન શકે. કે હું વૈરાગમાં આવીશ તો માયા વાળાનું શું થશે? એને વૈરાગ્ય ન આવી શકે. સામાન્ય વાતમાં પણ એને વૈરાગ્ય જ આવે એમ કે ઉજ્જવળ આત્મા હોય એને સામાન્ય વાતમાં પણ વૈરાગ્ય જ આવે. દાસ આ તો આઘાતનો પ્રસંગ છે. કોઈનું દેહાંત થાય તો આઘાતનો પ્રસંગ છે, તેમાં સમાધાન રહેવું બહુ મુશ્કેલ છે. એવા પ્રસંગમાં તો માણસને એટલું દુઃખ થાય છે, સમાધાન કરી શકતા નથી. આમ બનવું જ નહોતું જોઈતું. કેમ આમ બન્યું? આમ નહોતું બનવું જોઈતું. એની ઉંમર છે, ફલાણું છે, આમ છે, આમ વસ્તુ સ્થિતિ કઈ ફેરવી શકાતી નથી. સમાધાન રહેવું બહુ મુશ્કેલ છે તો પણ પુરુષાર્થ કરીને સમાધાન રાખો, સમજણને બળવાન કરવી છે એ પુરુષાર્થ છે. સમાધાન આવે એવી રીતે સમજણને બળવાન કરવી, કારણ કે તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. નહીતર તો આ ધ્યાન વધી જશે, બીજું કાંઈ નહીં થાય. એના સિવાય કોઈ બીજો ઉપાય નથી. એક સમજણ જે કામ કરે છે એ બીજું કોઈ કામ નથી કરી શકતું. સમજણે સિદ્ધ અને અણસમજણે નિગોધ, આમ છે. સમજણનો છેલ્લો એક્સ્ટ્રીમ પોઈન્ટ ક્યાં આવે કે સિદ્ધ ભગવાન થઈ જાય પોતે. અણસમજણમાં અજ્ઞાનનો છેડો ક્યાં આવે? નિગુણમાં થયેલો જાય. એક બાજુ સંસારમાં પ્રખડતો રખડતો ત્રસ પર્યાયનો કાળ પૂરો કરીને નિગુણમાં જાય, બીજી બાજુ લાઈને ચડે તો પરિભ્રમણ બંધ કરીને સિદ્ધાલયમાં ત્રણ રૂપનો નાથ થઈને બિરાજમાન થાય. કૃપાલદેવને બધી વાતો પહેલેથી જીવી છે, બહુ નાની ઉંમરથી આગલા ભાવના સંસ્કાર લઈને આવ્યા છે. આત્મા જાગી ગયો છે. ગમે તેવા પ્રસંગમાં પણ વૈરાગ્યમાં ઝંપલાવવો તે આત્માર્થીનું કર્તવ્ય છે. ત્યાં ઉજ્જવળ આત્મા લીધું છે, અહીંયા આત્માર્થી જીવ લીધા. આત્માર્થી એટલે શું? અર્થ એટલે પ્રયોજન. આત્મા પ્રાપ્ત કરવાનું અથવા આત્મ કલ્યાણ પ્રાપ્ત કરવાનું એકમાત્ર પ્રયોજન છે તે આત્માર્થી, ને વિદ્યાને મેળવવાના પ્રયોજન વાળાને વિદ્યાર્થી કહીએ, ધન મેળવવા વાળાને ધનાર્થી કહીએ, એમ આત્મા મેળવવા વાળાને આત્માર્થી કહે છે. એને બીજું કઈ જોતું નથી, ગમે તેવા પ્રસંગમાં એ આત્મા બાજુ વળે છે, ગમે એવો ઉદય આવે આત્મા બાજુ વળશે. ચોથા કાળના જીવો રાજા તીર્થંકર ભગવાન આદિ ઝાકળના બુંદને જોઈને વૈરાગી પામતા, ઘાસ ઉપર સવારના પોરમાં ઠંડકને કારણે હવામાનમાં જે ભેજ હોય મોઈશ્ચર, એનાથી ઘાસ ઉપર પાણીના બિંદુ જામી જાય.
હા,
જરાક તડકો નીકળે એટલે ખલાસ, એમ પાણી હોય કેટલું, એમાં બહુ અલ્પજીવી હોય છે ઝાકળના બિંદુ, અલ્પજીવી હોય છે. એની અલ્પતા અનિત્યતા જોઈને વૈરાગ પામે મામતા તીર્થંકરો જ્ઞાનમાં. ઉપરથી તારો ખરતો દેખીને વૈરાગ્ય પામતા, જોવું જ્યોતિષ ના વિમાન છે એ તો, આયુષ મોટા હોય છે પણ તોય ખરી પડે છે, ટાઈમ પૂરો થાય એટલે ગયો ત્યાંથી. એવા પ્રસંગો જોઈને ક્ષણભરમાં વૈરાગ પામતા, વૈરાગ આવતા વાર ન લાગે, એ પ્રસંગ એવો બને સંસારને પીઠ દેતા વાર લાગે. ભરત ચક્રવર્તી માથામાં ધોળો વાળ દેખીને વૈરાગ પામ્યા, અરે આ નોટિસ આવી ગઈ, આટલું બધું આયુષ પૂરું થઈ ગયું, ચાલો છોડો આ ઝંઝટ, હવે રાજપાટને નીકળી પડો. બસ મુનિ દીક્ષાલજી જેવા ધ્યાનમાં બેઠા, સર સલાદ કેવલ જ્ઞાન સુધી પહોંચ્યા. જા કેવો પુરુષાર્થ થશે, એ ધ્યાનમાં બેઠા કે બહાર નીકળવાની વાત જ નહીં, ઊભા થવાની વાત જ નહીં, વિકલ્પમાં આવવાની વાત જ નહીં, અને અંતરમાં ઉતરી ગયા તો કેવળ જ્ઞાન. ઇતિહાસમાં એવા એવા દાખલાઓ છે પુરુષાર્થના, એ દાખલાઓ પુરુષાર્થને જ પ્રેરણા આપે છે. એવા બધા દ્રષ્ટાંતો છે આ, કે જે જીવને પુરુષાર્થની પ્રેરણા આપે છે, પુરુષાર્થમાં પ્રેરાય છે એમ જોઈએ, એવા મહાપુરુષો થઈ ગયા. બધાનો આત્મા એવો છે, આત્મા તો બધાનો એક જ જાતના છે, જાતફેર કઈ નથી, પોતાને ઉલ્લાસ આવવો જોઈએ.
શાંતિ અનંત સુખ.